આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કરશે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી ચૂંટણીની 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુક્રેનિયન વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ અને તેના વ્યાપક પરિણામો અંગે ચર્ચા કરી. આવકવેરા વિભાગે કોંગ્રેસ પક્ષને 1,823 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવવા નવી નોટીસ પાઠવી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ સાથે યુદ્ધવિરામની વાતચીતને મંજૂરી આપી છે. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવીને વિજય મેળવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે આ સન્માન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ અને શ્રી પીવી નરસિંહા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુર અને જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર એમ એસ સ્વામીનાથનને મરણોત્તર સન્માન આપવામાં આવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાશે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી ચૂંટણીની 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાંજ સુધીમાં 102 બેઠકો પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. 19 એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. દરમિયાન લોકસભાની બીજા તબક્કાની આગામી 26 એપ્રિલે યોજાનારી 88 બેઠકો માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 88 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3-3, જ્યારે મણિપુર, ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીરની દરેકની 1-1 બેઠકોની ચૂંટણી યોજાશે. આ 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 5 મે તેની ચકાસણી થશે, જો કે જમ્મુ અને કાશ્મીરમાં ઉમેદવારીપત્રોની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે. બિહારમાં લોકસભાની ગયા, નવાડા, જમુઈ અને ઔરંગાબાદ આ 4 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરાશે. આગામી 19 એપ્રિલે આ 4 બેઠકોની યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં 72 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. સૌથી વધુ 22 ઉમેદવારીપત્રો લોકસભાની ગયા બેઠક પર ભરાયા છે. જો કે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 2 એપ્રિલ હોવાથી આ 4 બેઠકો માટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે એ બાબત 2 એપ્રિલે સ્પષ્ટ થશે. દરમિયાન મધ્યપ્રદેશમાં લોકસભાની પહેલા તબક્કામાં 19 એપ્રિલે યોજાનારી 6 બેઠકોની ચૂંટણી માટે ભરાયેલા 107 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 6 ઉમેદવારોના ઉમેદવારીપત્રો નામંજૂર થયા છે. જો કે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. મધ્યપ્રદેશની લોકસભાની સીધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંદવાડા બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે. 4 જૂને મતગણતરી હાથ ધરાશે. બિહારમાં કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષોના બનેલા ગ્રેન્ડ અલાયન્સ એટલે કે મહામોરચાએ બિહારની લોકસભાની 40 બેઠકોની વહેંચણી અંગે સમજૂતી સાધી છે. આ સમજૂતી મુજબ લાલુપ્રસાદ યાદવના વડપણ હેઠળનો આરજેડી પક્ષ 26, કોંગ્રેસ 9 બેઠકો પર, જ્યારે ડાબેરી પક્ષો 5 બેઠકો પર ચૂંટણી લડશે. કેટલીક બેઠકોના અપવાદને બાદ કરતા કોંગ્રેસ અને આરજેડી વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા એ જ બેઠકો પર તેઓ આ વખતે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ગ્રેન્ડ અલાયન્સના અગ્રણીઓએ બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. કોંગ્રેસે ગઈકાલે આગામી લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ રાજસ્થાનના ભીલવાડાથી સીપી જોશીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દામોદર, ગુર્જર, રાજસમંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને તેમના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબાએ ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠકમાં રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ અને તેના વ્યાપક પરિણામો અંગે ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ વિશે વાત કરી હતી. તેમણે દ્વિપક્ષીય સહયોગ સહિત સમગ્ર સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ડોક્ટર જયશંકરે કહ્યું કે યુક્રેનના વિદેશમંત્રીની મુલાકાતે યુક્રેનની સ્થિતિને સમજવાની તક પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને મંત્રીઓ વચ્ચેની બેઠકમાં રચનાત્મક સંવાદને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ અને શિક્ષણનો સમાવેશ થાય છે. બંને પક્ષો આ વર્ષના અંતમાં 7મી આંતર સરકારી સમિતિ આઈજીસી બેઠક બોલાવવા તરફ કામ કરવા સંમત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ એઆઈ ટેકનોલોજી અંગે યોગ્ય તાલીમ આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. શ્રી બિલ ગેટ્સ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે એઆઈ ખૂબ જ ઉપયોગી ટેકનોલોજી છે, પરંતુ યોગ્ય તાલીમ વિના આ ટેકનોલોજીનો દુરૂપયોગ થવાની સંભાવના છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત જેવા લોકશાહી દેશમાં કોઈપણ ડીપ ફેક નો ઉપયોગ કરી શકે છે. તેમણે સ્પષ્ટ માર્ગદર્શિકા સ્થાપિત કરવા અને ડીપ ફેક રચનાઓથી અધિકૃત સામગ્રીને અલગ કરવા માટે પણ આહવાન કર્યું. શ્રી બિલ ગેટ્સે એઆઈ ઇનોવેશનમાં ભારતની મહત્વની ભૂમિકા અંગે વાત કરતા ભારતની તકનીકી પ્રગતિની પ્રશંસા કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો છે કે આવકવેરા વિભાગે પાર્ટીને 1823 કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા માટે નવી નોટીસ આપી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે, જે પાર્ટીને દાન સ્વરૂપે મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય વિપક્ષી પાર્ટીને હેરાન કરવા માટે આવકવેરા વિભાગનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આવકવેરા વિભાગ સામેના આરોપો કોંગ્રેસની હતાશા દર્શાવે છે. પાર્ટીના પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ ટેક્સ ચૂકવવા અથવા અપીલ કરવા માટેની યોગ્ય પ્રક્રિયાને અનુસરવામાં નિષ્ફળ રહી છે, તેથી આવકવેરા કમિશનરથી માંડીને આવકવેરા એપેલેટ ટ્રીબ્યુનલ અને દિલ્હી હાઇકોર્ટ સુધીના સત્તાવાળાઓએ પણ આવકવેરા વિભાગની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોઈપણ રજીસ્ટર્ડ રાજકીય પક્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું ફરજીયાત છે. કોંગ્રેસે માત્ર રિટર્ન ભરવામાં જ વિલંબ કર્યો નથી, પરંતુ તેની આવકનો પણ ખોટો અહેવાલ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ હમાસ સાથે યુદ્ધવિરામની વાતચીતને ફરી મંજૂરી આપી છે. શ્રી નેતન્યાહુએ જણાવ્યું કે તેમણે આગામી દિવસોમાં કતાર અને ઇજિપ્તમાં યુદ્ધવિરામ વાટાઘાટોમાં જોડાવા માટે ઇઝરાયેલના મુખ્ય વાટાઘાટકારો અને અધિકૃત પ્રતિનિધિમંડળ સાથે વાત કરી હતી. શ્રી નેતન્યાહુની જાહેરાત હમાસ સાથેના સોદા સુધી પહોંચવાનો બીજો પ્રયાસ છે, જે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના બદલામાં ગાઝામાં ઇઝરાયેલના લશ્કરી હુમલાને થોભાવશે. યુદ્ધ 6 મહિનાના સમયગાળાની નજીક હોવાથી અમેરિકા, કતાર અને ઇજિપ્ત અન્ય યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા ગયા વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગઈકાલે ગાઝામાં ઇઝરાયેલના જવાબી હુમલાને પગલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આઈસીજેએ જેરૂસલેમમાં દુષ્કાળને ટાળવા માટે ગાઝાને સહાય આપવાનો આદેશ આપ્યો હતો. ગાઝામાં અઠવાડિયામાં દુષ્કાળ પડી શકે તેવી ચેતવણી વચ્ચે આઈસીજે દ્વારા સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસ સંચાલિત એન્કલેવમાં ગાઝા પર થયેલા હુમલા બાદ ઓછામાં ઓછા 32,623 પેલેસ્ટીનિયન માર્યા ગયા છે અને 75,092 ઘાયલ થયા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આ વર્ષે 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ પર થયેલા હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશ ખાલીના સરબેરિયા વિસ્તારમાં 13 લોકોને નોટીસ આપી છે. આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવીને વિજય મેળવ્યો છે. પ્રથમ બેટીંગ કરતા બેંગ્લોરે વિરાટ કોહલીના 59 બોલમાં 83 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા, જ્યારે કોલકાતાએ વેંકટેશ અય્યરના 30 બોલમાં 50 રનની મદદથી માત્ર 16 ઓવર અને 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી તમામ 2 મેચ જીતી લીધી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટોચના સ્થાને અને બેંગ્લોર 6ઠા સ્થાને યથાવત છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 23 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે. 12 કલાક સુધી ચાલેલા લાંબા ઓપરેશન દરમિયાન ભારતીય નૌકાદળે વ્યૂહાત્મક કુશળતા અને વ્યૂહાત્મક સંકલનનો ઉપયોગ કરીને ચાંચિયાઓ સાથે વાટાઘાટો શરૂ કરી શરણાગતિ સ્વીકારવા દબાણ કર્યું. ઉલ્લેખનીય છે કે 28 માર્ચે ઇરાની જહાજ અલ કંબર 786ના અપહરણની માહિતી મળતા દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત ભારતીય નૌકાદળના 2 જહાજો આઈએનએસ સુમેધા અને આઈએનએસ ત્રિશુલ તેને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કરશે. લોકસભાની પહેલા તબક્કાની આગામી 19 એપ્રિલે યોજાનારી 102 બેઠકો માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુક્રેનિયન વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ અને તેના વ્યાપક પરિણામો અંગે ચર્ચા કરી હતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.